પ્રવચન નંબર 374 તારીખ 7/10/87 60 મિનિટ નિયમસાર ગાથા 39
વેદ જ્ઞાન કરીને શુદ્ધાત્માનું સ્વરૂપ विभाव भाव के भी शुद्धात्मा है, उन्होंने पापना परिणाम की भिन्न आत्मा है एवं शुरू बता रहे हैं। यानी 39 नंबर की गाथा है, એમાં એમ કહે છે કે આ જે વિકલ્પ તત્વના સ્વરૂપનું કથન છે, આ વેદ સામાન્ય શુદ્ધાત્માનું કથન છે કે ભગવાન આત્મા પોતાનો આત્મા પરમાત્મા છે, અત્યારે પરમાત્મા થાય છે તો પરિણામ થાય છે, આત્મા દ્રવ્ય સ્વભાવે શક્તિએ સામર્થ્યનો અત્યારે પરમાત્મા તત્વ નથી, આત્મા છે કે ત્રિકાળ ત્રણેકાળ નિરુપાધિ ઉપાધિથી રહે છે, આદિ વ્યાધિને ઉપાધિ એના સ્વભાવમાં નથી, એવું જેનું સ્વરૂપ છે એવા સુધી જીવા ટીકાયની ખરેખર વિભાવ સ્વભાવના સ્થાનો નથી, શુદ્ધ આત્મામાં વિભાવ ભાવનો ત્રણેકાળ ભાવ છે, એવો શુદ્ધ આત્મા વિરાજમાન છે, એને લક્ષમાં લે, એને ઉપર દ્રષ્ટિ લગાવને એનો અનુભવ કર તો ભવનો અનુભવશે, એ સુધી જો આ ટીકાયને પ્રશસ્ત કે અપ્રશસ્ત સમર્થ મોહનો અભાવ રાગનો અભાવ ને દ્વેષનો અભાવ હોવાથી વર્તમાનમાં પર્યાયમાં મોહના સદભાવ વખતે પણ તે જીવ તત્વ મોહ રહિત છે, મોહ રહિત હું છું એમ જ્યાં ભાન થાય ત્યાં મોહનો અભાવ થઈ જાય છે, હું મોહ સહિત છું એમ માનવું તે મોહની પરંપરા જાળવી રાખે છે, અને એમ જાણે કે મોહનો મારામાં અભાવ છે એવો મારો સ્વભાવ છે એમ સ્વભાવની સમીપે જઈને લક્ષ કરે તો વર્તમાનમાં જે મોહદશા પર્યાયમાં છે મિથ્યાત્વના પરિણામેનો અભાવ થઈ જાય છે, અને વર્તમાનમાં ઉત્સાહ રાગાની ભાવનો પણ મારામાં અભાવ છે એવા સ્વભાવમાં લીન થતા એ પરિપૂર્ણ વિતરાગ શાસ્ત્ર થાય છે, રાગ અને દ્વેષ મારા સ્વભાવમાં નથી એવા સ્વભાવને દ્રષ્ટિમાં લઈને એમાં જ્ઞાનીઓ લીન થતા પર્યાયમાં રાગ અને દ્વેષ એનો અભાવ થઈ પરિપૂર્ણ વિતરાગ શાસ્ત્ર થાય છે, કેમ કે આત્મામાં મોહને રાગ અને દ્વેષનો અભાવ છે એવો આત્માનો ત્રિકાળ સ્વભાવ છે, એવા સ્વભાવનો અવલંબન લેનારને પર્યાયમાં મોહ રાગ દ્વેષ એનો ક્ષય થઈ જાય છે, અભાવ હોવાથી માન અપમાનના હેતુભૂત નિમિત્ત કારણભૂત કર્મો વિના સ્થાનો નથી, કર્મનો ઉદય આવે અને માન અપમાન ભાવ થાય એનું કારણ મોહરાગ દ્વેષ, ત્યાં મોહરાગ દ્વેષનો જ અભાવ આત્માના સ્વભાવમાં છે, ત્યાં એક કર્મ બંધાય એ કોઈ કાળે ગમતું નથી, માટે શુદ્ધ જીવાતની કાયમાય મોહરાગ દ્વેષનો અભાવ છે એવો આત્માનો સ્વભાવ છે, બધાનો આત્મા બધાના આત્મા એક છે એના પડખા બે, એક સામાન્ય પડખું અને એક વિશેષ પડખું, જગતના જેવો વિશેષને જોવે છે, પર્યાય પરિણામને જોવે છે, એ પરિણામને જોતા પરિણામમાં જે ક્રોધ થયો તો હું ક્રોધી, માન કશાય થયો તો હું માની, લોભ પર્યાયમાં દેખાય તો હું લોભી, એમ પરિણામને જોતા 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 એ પર્યાય દ્રષ્ટિ અજ્ઞાની વિચાર થઈ ગયો, પણ એ જે પરિણામ થાય છે એનો મારા સ્વભાવમાં અભાવ છે એવા સ્વભાવનું અવલંબન લેતા એને ક્રોધમાન માયા લોભનો અભાવ થઈ જાય છે અને પરિપૂર્ણ વિતરાગ દિશા પ્રગટ થાય છે, માટે શુદ્ધ આત્મામાં મોહરાગ દ્વેષનો અભાવ છે એ વાત કરી, હવે બીજો બોલ કે છે શુદ્ધ જીવાતી કાયને એટલે શુદ્ધ આત્માને, આત્મા કેવો અહીંયા શુદ્ધ જ હોય ત્રણેકાળ, કોઈ કાળે આત્મા શુદ્ધ ન હોય, એ અશુદ્ધતા તો આશ્રમનો ધર્મ છે, મલિનતા તો આશ્રમમાં છે, આત્મા તો પવિત્ર આ ભગવાન આત્મા છે, એમાં આ દુર્ભાગના ભાવનો અભાવ છે. શુદ્ધ જેવા શિકાય નહીં, શુભ પરિણતિનો અભાવ હોવાથી આ પુણ્યના પરિણામ આત્મામાં થતા નથી, આત્મામાં છે નહીં. પુણ્યના પરિણામ બહિર્મુખ પર્યાયમાં પુણ્યના પરિણામ થાય છે. એ પુણ્યના પરિણામ પર્યાયમાં થાય છે ત્યારે દ્રવ્યમાં એ પરિણામનો અભાવ છે. પાણી જ્યારે ઉષ્ણ થાય છે ત્યારે ઉષ્ણ પર્યાયનો ગરમ પર્યાયનો પાણીના શીતળ સ્વભાવમાં એ વખતે અભાવ છે. અભાવ થાય ત્યારે શીતળ પાણી થાય છે એમ નથી. પાણી સ્વભાવે શીતળ છે, પાણી પોતાના નિજ સ્વભાવને છોડ્યા વિના એક સમયની પર્યાયમાં અગ્નિના નિમિત્તે ઉષ્ણતા થઈ છે. હવે ઉષ્ણતા થઈ છે તે વખતે પણ એ પર્યાયમાં દશામાં હાલતમાં ઉષ્ણતા છે, પણ પાણીના સ્વભાવમાં ઉષ્ણતા નથી. પાણી સ્વભાવે શીતળ છે, એ શીતળ સ્વભાવ એનો છૂટ્યો નથી. પરિણામમાં ઉષ્ણતા છે તે વખતે પાણીએ પોતાનો નિજ સ્વભાવ છોડ્યો નથી. જો પાણીએ નિજ સ્વભાવ છોડી દીધો હોત તો કોઈને ગરમ પાણી થયા પછી ઠંડા પાણીનો અનુભવ ન થાય, પણ થોડીક વારમાં તો પાણી ઠંડુ થઈ જાય. તો એ ઠંડું પાણી આવ્યું ક્યાંથી? કંઈ બરફ તો લગાવ્યો નથી એમાં, આપણે બરફ ઉપર મૂક્યો નથી પાણી. એ પાણીનો મૂળ સ્વભાવ શીતળતા હતો, એને અગ્નિનો યોગનો અભાવ થયો, પર્યાયમાં ઉષ્ણતાનો અભાવ થયો અને શક્તિ શીતળ હતી. વ્યક્ત પર્યાયમાં દ્રવ્ય શું ને પર્યાય શું એ તો જૈન તત્વનું રહસ્ય છે. દ્રવ્ય શું ને પર્યાય શું એ ખ્યાલ ના આવે તો વસ્તુ ખ્યાલ નહીં આવે. સોનાને દ્રવ્ય કહેવાય અને એના ઘાટને પર્યાય કહેવાય. સોનું જે દ્રવ્યરૂપ છે અને એના પરિણામ જે થાય એને પર્યાય કહો, હાલત કહો, દશા કહો, એમ આત્મા સ્વાભાવિક જ્ઞાનને અનુભવે છે. એને ભૂલીને એની અવસ્થામાં જે પાણી અગ્નિના નિમિત્તે પોતાની યોગ્યતાથી ઊભું થાય એ વિભાવ છે, પાણીનો સ્વભાવ નથી. એમ પરના લક્ષે જે રાગ થાય મોહ થાય એ પર્યાયમાં થાય છે, એ પરિણામનો આત્માના સ્વભાવમાં અભાવ છે. તેથી એ મોહ રાગ દ્વેષનો અભાવ થઈ જાય છે. એ છે કે શુદ્ધ જીવાથી કાયને પદ્ધતિનો પુણ્ય પાપનો પુણ્યને પાપ બે લે છે. શુભ પરિણતિ એટલે શુભ આશ્રમ, એનો અભાવ હોવાથી અભાવ થવાથી તો સંવર થાય. શુભ ભાવ ને અશુભ ભાવ પર્યાયમાં હોય એનો અભાવ થાય ત્યારે તો સંવર થાય, પણ એ શુભાશુભ ભાવનો સ્વભાવમાં અભાવ છે એવા સ્વભાવનું અવલંબન લેતા એની દશામાં સંવાદ સ્થાપન થાય છે. શુભ પરિણતિનો અભાવ હોવાથી શુભ કર્મ નથી. સાતાવેદીનું ગુણ પ્રકૃતિનું કર્મ આત્માને નથી અને શુભ કર્મનો પુણ્ય નામના કર્મનો અભાવ હોવાથી અભાવ હોવાથી લાગે છે, હવાથી નહીં. હવાથી એ પર્યાયનું વિશેષણ છે અને હોવાથી એ દરેક સ્વભાવનું વિશેષણ છે. ઘણી કાળ આત્મા પરમાત્મા છે, મનુષ્ય પર્યાય થાય ત્યારે પણ મનુષ્ય પર્યાયનો આત્મામાં અભાવ છે, દેવ પર્યાયનો અભાવ છે. એમ શુભ કર્મનો અભાવ હોવાથી સંસાર સુખ નથી, સંસારી સુખ આત્માને નથી. કેમ? કે સંસાર સુખનું કારણ કર્મ, કર્મનું કારણ શુભ કર્મ, પૂર્ણ પ્રકૃતિ અને પૂર્ણ પ્રકૃતિનું કારણ શુભ પ્રકૃતિ. એ શુભ ભાવનો અભાવ, કર્મનો અભાવ, કર્મના ફળનો સુખ દુઃખનો અભાવ. શુભ ભાવનો અભાવ, શુભ ભાવથી બંધાતું શુભ પૂર્ણ પ્રકૃતિ એનો અભાવ, અને પૂર્ણ પ્રકૃતિનું ફળ જે સુખ દુઃખ એનો પણ આત્માના સ્વભાવમાં અભાવ છે. એવા સ્વભાવને જ્યારે આત્મા લક્ષમાં લે ત્યારે તેને સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થાય છે.
સંબંધ શક્તિનું પરિણામ કહેવામાં આવે, સંબંધના અભાવ આશ્રમને શક્તિનું લોક
પરિણામ કેમ લગાવે? સંવર્ણનો અભાવ થઈ અને આશ્રમ થયો એમ નથી, કેમ કે સંવર અનાદિનો નથી, અનાદિનો આશ્રમ છે. તો આશ્રમનો અભાવ થઈને સંવર થાય, સંવરનો અભાવ થઈને આશ્રમ ન થાય. કેમ કે સંવર તો અનાદિનો છે જ નહીં, મિથ્યા દ્રષ્ટિને સંવરના પરિણામ તો છે જ નહીં, મિથ્યા દ્રષ્ટિને પુણ્યપાપનો આશ્રમ થતો છે. એ આશ્રમનો અભાવપૂર્વક સંવર થાય, આશ્રમ રોકાય ત્યારે સંવર થાય. હવે કહે છે કે એ આશ્રમનો આત્માના સ્વભાવમાં અભાવ છે, એવો સ્વભાવ લક્ષમાં લેતા, દૃષ્ટિમાં લેતા, એવા આત્માને અનુભવ કરતા એની આશ્રમની જગ્યાએ સંવર ધર્મના પરિણામ પ્રગટ થાય છે. સંસાર સુખ નથી, સંસારિક સુખ ભગવાન આત્મામાં નથી. સંસાર સુખનો અભાવ હોવાથી, સંસાર સુખનો અભાવ હોવાથી હર્ષ થતો નથી. આત્મામાં હર્ષ થતો નથી, હર્ષ થાય છે પર્યાયમાં થાય છે, અને હર્ષની પર્યાયનો આત્માના સ્વભાવમાં અભાવ છે. સોનું મલિન થાય છે, સોનાની પર્યાય મલિન થઈ એનો જ અભાવ, અને નિર્મળ પર્યાય થઈ એનો પણ સોનામાં તો અભાવ છે. હર્ષ સ્થાનો આત્મામાં નથી, હરખના સ્થાનો આત્મામાં નથી. પુત્ર પાસ થયો અને તાર આવ્યો અમેરિકાથી, અને જે હર્ષ થાય છે ને, હર્ષનો ભાવ હરખ એ આત્માના સ્વભાવમાં નથી, એ વિભાવ છે. વિભાવ અને સ્વભાવ વચ્ચેનું ભેદજ્ઞાન ચાલે છે. વિભાવ ભાવ તે આત્મતત્વ નથી, એ મલિન તત્વનો સ્વભાવમાં અભાવ છે. પુંજના પરિણામ પણ મલિન અને પાપના પરિણામ પણ મલિન ભાવ છે, અશુચિ છે, અપવિત્ર ભાવ છે. ભગવાન આત્મા પવિત્ર છે. સંસાર સુખનો અભાવ હોવાથી અર્થાનો નથી. અહીંયા બ્રહ્માંડ જ્ઞાન સ્થાપીને આ છે અને આમાં આ નથી એમ ન કહેતા મૂળમાં સ્વભાવની મુખ્યતાથી કહે છે કે ભગવાન આત્મામાં આ નથી, ભગવાન આત્મામાં આ નથી. શુદ્ધ નહીંથી ભગવાન આત્માને જોનારને, આ દ્રેવદ્રષ્ટિથી જોનારને પર્યાયો આત્મામાં નથી એમ દેખાય છે. એકલો સામાન્ય અભેદ વસ્તુ દેખાય છે, અભેદમાં ભેદ દેખાતો નથી. કેમ કે અભેદમાં ભેદો નથી, ભેદ ભેદમાં છે, પર્યાય પર્યાયમાં છે, પણ પર્યાય દ્રેવમાં નથી એમ કે છે. હર્ષના ભાવ, અર્ષના ભાવ, સુખના ભાવ પર્યાયમાં ભલે હોતો હો, પણ એ જીવ તત્વ નથી, એને તો જીવનમાં જીવ એનાથી જુદો છે. પરમાત્માને સુખ દુઃખ ન હોય, પરમાત્માને પુણ્યપાપ ન હોય, પરમાત્મામાં એ સુખ દુઃખનો ભગવટો ન હોય. આત્મા પોતે વર્તમાનમાં પરમાત્મા છે, પરમ પૂજનીક આત્મા છે, અંદર બિરાજમાન, એવું ભેદ જ્ઞાન કરાવે છે. જે ખીચડો પીરો હોય ને, ખીચડો એને ભેદદાન કરાવે, મગ અને ચોખા ભેગા કર્યા હોય તો મગ અને ચોખાને જુદા પાડવા તેને ભેદદાન કહેવામાં આવે, અથવા ઘઉંમાં કાંકરા મળી ગયા હોય તો ઘઉંને કાંકરાને જુદા પાડવા, ઘઉંને ગ્રહણ કરવા અને કાંકરાનો ત્યાગ કરવો એને ભેદદાન કહેવામાં આવે છે. ગ્રહણપૂર્વક ત્યાગ, શુદ્ધ આત્માને ગ્રહવો અને રાગને છોડવો. ઘઉંમાં કાંકરા નથી એમ કેવું છે, કાંકરા કાંકરામાં છે પણ ઘઉંમાં કાંકરા નથી, ગુણમાં છે. આખી ગુણમાં ઘઉંને કાંકરા બે છે પણ ઘઉંમાં કાંકરા નથી. ઘઉં દેખાડવા છે, કાંકરા દેખાડવા, પણ કાંકરાને ઘઉં માની બેઠો છે. ખોટું થાવ, કાંકરાને ચોટી ગયો છે. કાંકરા આ મારો, આ મારો, આ મારો મકાન, મારા સ્ત્રી, મારા પુત્ર, મારા તારું કઈ નથી, તારો એક આત્મા છે શાશ્વત, જે સાથે રહીએ છે ત્રણેકા. ઘઉંમાં કાંકરા નથી એમ કે છે. કપડું મેલું શું છે પણ કપડામાં મેલ નથી. કહેવાય કે કપડું મેલું પણ ખરેખર કપડું મેલું નથી, પણ માટી મેલી છે. મેલાપણાનો ધર્મ કપડાનો નથી, કપડું તો સ્વચ્છ છે પણ માટીના સંયોગે કપડાની અવસ્થા મલિન થઈ છે. કપડાની અવસ્થા મલિન થઈ છે અને જો કપડું મેલું થઈ ગયું હોય ખરેખર તો કોઈ બહેનો કપડાને ધોવે નહીં. પણ શા માટે ધોવે છે? એનું શ્રદ્ધાને જ્ઞાન સાચું છે કે આ મેલનો તો સંયોગ છે, મેલ તો હમણાં નીકળી જશે ને કપડું સફેદ પ્રગટી જશે. એમાં તો બધું આવડે જ્ઞાન, પણ જ્ઞાન આત્માની વાત આવી કે આ દયાદાન કરુણા કોમળતાના પરિણામ આત્મામાં નથી હે. અમે કરીએ છીએ દયા મેં પાડી, અહિંસાના પરિણામ મેં કર્યા, એમ વિભાવ ભાવનો જે સ્વામી થઈ ગયો છે આત્મા એ એનું અજ્ઞાન છે. એ વિભાવ ભાવથી ભગવાન જ્ઞાનમય આનંદમય આત્મા જુદો છે. એને ભેદજ્ઞાન કરીને એકવાર લક્ષમાં લે. એ કહે છે કે સંસાર સુખનો અભાવમાંથી અર્થતાનો નથી, અર્થતાનો નથી. બહુ એકદમ નહીં સાંભળેલી એવી વાત છે, કોઈ કાળે નહીં સાંભળેલી એવી વાત હું સંભળાવું એ આચાર્ય ભગવાને પ્રતિજ્ઞા કરી છે. એ સંસારી જુઓ, તમને શુદ્ધાત્માનો અનુભવ તો નથી, અજ્ઞાની છો. શુદ્ધાત્મા કોણ છે એને તો તમે અનુભવ્યો નથી, જોયો નથી, શ્રદ્ધામાં લીધો નથી, એની આનંદની ચટણી પણ તમને આવી નથી. પણ તમે ખરેખર શુદ્ધાત્માની વાત પણ સાંભળી નથી. એમ કહેવા બુદ્ધિપૂર્વક શુદ્ધાત્માની વાત પણ સાંભળી નથી. ભગવાનના સમોષણમાં, તીર્થંકર ભગવાનના સમોષણમાં અનંતવાર જાય અને વાત સાંભળી, આ કાને સાંભળીને આ કાને કાઢી નાખી, પણ આ કાને ને આ કાને સાંભળીને આમાં અંદર ઉતારી નથી. એમ કે છે કે તે નહીં સાંભળેલી એવી વાત હું તને સંભળાવું છું. અમને ખબર છે કે તારું એવું બધું અજ્ઞાન થઈ ગયું છે, તીવ્ર મોહિત થઈ ગયો છો તું, તારું જ્ઞાન એકદમ બિડાઈ ગયું છે, જ્ઞાન એકદમ બિડાઈ ગયું છે, તને સ્વરૂપ સમજવાની પણ ઉઘાડ અત્યારે જે નથી. પણ હું તને વારંવાર વારંવાર શુદ્ધાત્માની વાત કરીશ, તો શુદ્ધાત્માની વાત હું વારંવાર કરીશ ને તો આજે તને ઓછું સમજાશે અને કાલ જ્ઞાન વધારે ઉડી જશે, કાલ વધારે સમજાશે, પરંતુ વધારે સમજાશે. પણ સમજવાની તારામાં શક્તિ છે, તારું કામ એટલું કે મારે આત્માનું સ્વરૂપ સમજવું છે બસ, એટલી રૂચિ રાખી અને તું સાંભળજે તો તને અમારી વાત સમજાશે. ન સમજાય, મને નથી સમજાતું એ સલ્ય કાઢી નાખ્યું, સંભળાય તો છે કે નહીં? ત્યાં સંભળાય છે પણ સમજાતું નથી. સંભળાય છે તો સમજાતું નથી, એમ સમજવાની કોશિશ કરતા સમજાય છે. બધા આત્મા અજ્ઞાની ઉચ્છા દ્રષ્ટિ હતા. આ તીર્થંકરો થયા ને, તીર્થંકરો પૂર્વના ચોવીસ તીર્થંકર, એ પેલા નિયો દશામાં હતા. ક્રમે ક્રમે ઉપર આવતા એ અજ્ઞાની ઉચ્છા દ્રષ્ટિ હતા. એને પણ જ્ઞાનીના યોગે ને પોતાની પાત્રતાથી આત્મભાન થયું. આત્મભાન થઈને આગળ વધીને એ અર્યંત ને સિદ્ધ પરમાત્મા થઈ ગયા. એટલે કોઈ જીવ શીખી નથી આવ્યું. ભૂતકાળ ભૂલી જાઓ, જાગ્યા ત્યાંથી સવા હવે મારે મારા આત્માનું સ્વરૂપ સમજવું છે. આ પોતાના સ્વરૂપને સમજવાની વાત છે. પોતાની બેંક બેલેન્સ શું છે એ પોતે પૂછી શકે છે જેને બેંકમાં, અને બીજાનું તો પૂછવાનું નથી. એ હું કોણ છું એ જાણવાનું છે. આમ જોવાનું નથી, આમ જોવાનું છે. એ સ્વરૂપ કઠણ પડશે તને, કેમ કે તે વાત કદી સાંભળી નથી ને, એટલે તને નવી લાગશે. પણ હું એકત્વ વિભક્ત આત્માની વાત તને સમજાવીશ. પુણ્યને પાપ સુખ દુઃખના પરિણામ એનાથી જુદો આત્મા અત્યારે છે. એ રાગનો કરનારો આત્મા નથી અને દુઃખનો ભોગવનાર છે તે આત્મા નથી, અનાત્મા. અનાત્મા રાગને કરે ને અનાત્મા દુઃખને ભોગવે, પણ ભગવાન આત્મા એ રાગદેશને સુખ દુઃખના પરિણામથી ભિન્ન છે. એ તો જાણનાર છે, કરનાર નથી ને ભોગવનાર પણ નથી. એવા આત્માની વાત તમે સમજાવો, સાંભળ. કઠણ પડે તો પણ તારે મૂંઝાવવું નહીં, પણ રૂચિપૂર્વક સાંભળી પોતાની જરૂર સમજાશે. તારા ઘરની વાત અમે કરીએ, તારી પાસે શું મૂડી છે તને ખબર નથી, તારી પાસે શું નિધિ છે, જ્ઞાન ને સુખનો ભંડાર પૂછો તને ખબર નથી. અમને ખબર છે કે તારી પાસે શું છે, એ તારા સ્વરૂપની તને ઓળખાણ આપીએ છીએ. તને અમે જ્ઞાન આપી શકતા નથી, સુખ આપી શકતા નથી, પણ તારામાં જે છે એનો નિર્દેશ કરીએ છીએ કે તારી પાસે આવો સ્વભાવ થયો છે. એ કહે છે કે હવે આગળ વળી શુદ્ધ જીવાસ્તી કાંઈ નહીં. શુદ્ધ આત્માને અત્યારની વાત ચાલે છે, આ સ્થિર થઈ ગયા પછીની વાત નથી. અત્યારની વર્તમાનમાં તું બેઠો છો અને તને જે આ સાંભળવાનો જીનેન્દ્ર ભગવાનની વાણીનો સાંભળવાનો જે શુભભાવ થાય છે, એ શુભભાવ તારા આત્મામાં નથી. અત્યારે પાપના પરિણામ નથી, અત્યારે તો પુણ્યના પરિણામ શુભભાવ છે. બહારની નિવૃત્તિ લઈ અને શાસ્ત્ર સ્વાધ્યાયમાં બેઠો છે, પોતાના આત્માના સ્વરૂપ સાંભળે છે, એ વખતે શુભભાવ છે. અને એ શુભભાવથી પુણ્યમન થાય ને પુણ્યના ફળમાં સુખ મળે લૌકિક, એ બધાનો તારામાં અભાવ છે. અત્યારે શુભભાવ થાય છે, એ શુભભાવમાં આત્માના સ્વભાવમાં અભાવ છે. અત્યારે એવો આત્મા લક્ષમાં લે, શુભાશુભ ભાવવાળો આત્મા છે નહીં. આગળ કે છે, આ શુદ્ધાત્માને પાપના પરિણામનો અભાવ છે. ખાવું પીવું કમાવું રળવું એ બધા પાપના પરિણામ છે. એ અશુભ પરિણતિનો અભાવ હોવાથી ભૂતકાળમાં આત્માએ પાપ કર્યું નથી, વર્તમાનમાં આત્મા પાપ કરતો નથી, અને ભવિષ્ય કોઈ કાળ એવો આવવાનો નથી કે પાપના પરિણામ થાય. કેમ કે પાપના પરિણામથી આત્મા ભિન્ન છે, એ કરે ક્યાંથી? એ તો જાણે, જાણનારને જાણે ને જાણતા જાણતા જે પરિણામ થાય એને પણ જાણનાર છે, આત્મા કરનાર નથી. કઠણ પડે એવી વાત છે, પણ અમૃત જેવી
છે. ભાઈ આપ કહો છો કે આત્મા પાપ બાંધતો નથી, તો
એ જ્યાં સુધી પોતે અજ્ઞાની છે ત્યાં સુધી પુણ્ય પાપના પરિણામ થાય અને કર્મનો બંધ થાય છે. અહીંયા તો કર્મનો બંધ થાય છે અનાધિકારથી. કર્મનો બંધ થાય છે એ કર્મના બંધથી આત્મા કેમ મુકાય એવી વાત છે. કર્મનો બંધ થાય છે એવો ઉપદેશ નથી કરવો. કર્મનો બંધ તો થયા કરે છે અનાદિકાળથી, પણ કર્મથી મુકાય કેમ? કર્મનો બંધ થાય છે એટલા સ્વીકાર માત્રથી કર્મના બંધનો અભાવ નહીં થાય. જેમ કે કોઈ એમ જીવ કે ભાઈ હું અત્યારે આ બેડીથી બંધાયેલો છું, બેડીથી સોનાની કે લોનાની બેડીથી બંધાયેલો છું, એમ બંધનો વારંવાર વિચાર કરે તો બંધથી મુકાય નહીં. એ બંધને છેદે તો મુકા. એમ કર્મનો બંધ થાય છે અજ્ઞાન ભાવના નિમિત્તે, ત્યારે પણ એ કર્મના બંધનો અભાવ કેમ થાય? કર્મનો બંધ થતો હતો અટકે કેમ, અને કર્મના બંધનું કારણ મોરા દ્વેષ અટકે કેમ, અને એનો અભાવ કેમ થાય? આ એની આ વિધિ છે. ધર્મ કેમ થાય એની વિધિ છે. અધર્મ કરતા તો આવડે છે, એને અધર્મ કરતા તો શુભ અને અશુભ ભાવ કરતા તો આવડે છે બધાને. ચતુર્વિધભાઈ ત્યાં સુધીની વાત સર્વજ્ઞ વિતરાગદેવ કહે છે કે નિગોદમાં બટેટાની એક રાયની કણી, એમાં એના અસંખ્યાત શરીર, એક એક શરીરમાં અનંતા જીવો નિગોદમાં, એવા જીવને પણ ક્ષણમાં પુણ્ય અને ક્ષણમાં પાપ થાય છે. એકલા પાપના પરિણામ થતા નથી, પણ છે શું કે પાપના પરિણામમાં એને નિગોદો બંધ થાય છે. જ્યાં પુણ્યનું પરિણામ આવે ત્યાં નિગોદો બંધ થતો નથી. જો પુણ્યના પરિણામમાં બંધ થાય તો બે ની ધરણીમાં બે જાય આવી જાય ઉપર. એટલે મારું કહેવાનો અર્થ એ છે કે શુભ અને અશુભ એ બે ભાવ કરતા તો આવે છે. અશુભ કરીને અનંતવાર તિરીજમાં ગયો, અને અનંતવાર નરક નિગોદમાં પણ જીવ ગયો, મારો ને તમારો બધા હો. અને અનંતવાર પુણ્યના પરિણામ કરીને સ્વર્ગમાં ગયો. અનંતવાર એકવાર નથી, નારકીના ભાવ કરતા પણ અનંતા ભાવ સ્વર્ગના ફેર્યા. એટલે પુણ્યને પાપ બે પ્રકારના પરિણામને કરતા તો આવડે છે, પણ ધર્મ કરતા આવડતો નથી. અને ધર્મ જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી એની મુક્તિ થઈ શકે નહીં. આ અહીંયા અધિકાર ચાલે છે કે શુદ્ધ આત્માનો અનુભવ થતા ધર્મની શરૂઆત થાય છે. પુણ્યથી ધર્મ થતો નથી, પાપથી બંધ અને પુણ્યથી પણ બંધ થાય છે. પાપ છે એ લોઢાની પેઢી, અને પુણ્યના પ્રજા છે સોનાની પેઢી. પણ ભાઈ કોકને એમ કે તમને ભાઈ બાંધવો છે, પણ લોઢાની પેઢીથી નહીં બાંધીએ, તમને સોનાની પેઢીથી કોઈ આ પાડે? જુદા જીવોને બે પરિણામનો ખ્યાલ છે, કાં શુભ ને કાં શુભ. ત્રીજા જે શુદ્ધ પરિણામ થાય છે, વિતરાગી પરિણામ થાય છે, એની ખબર જીવને નથી. આ જીવમાં થાય તો ત્રણ પ્રકારના પરિણામ થાય છે. અજ્ઞાન દશામાં એટલો શુભાશુભ ભાવ, અને જ્ઞાન દશા આત્માનું ભાન થાય છે જયારે સમય દશા ચારિત્રાની મોક્ષ માર્ગમાં આવે છે, ત્યારે એને શુદ્ધ પરિણામ થાય છે. એ શુદ્ધ પરિણામને ભગવાન સંવર વિજરા તત્વ કહે છે, અને શુભાશુભને પુનપાપના પરિણામ આપો તત્વ કહે છે. આ સૌથી આત્મા ભીન છે. આ એક વાત અપૂર્વ છે, એ વાત રહી ગઈ. શુભાશુભ ભાવ તો બધા જાણે છે, મુસલમાન પણ અન્યમાંથી પણ, કે પાપ કરવા જેવું નથી. પાપનો નિષેધ તો બધા કરે છે, કેમ કે પાપની તો ગતિ નીચી વહી જાય, મનુષ્ય બહુ પણ હારી જાય. પણ પુણ્ય કરવા જેવું છે એ જ આખું સંગ રહી. પણ આત્મા જ્ઞાનનો કરનાર છે, આત્માનું જ્ઞાન તે જ્ઞાનનો કરનારો છે એ વાત રહી ગયા. એટલે વિતરાગ ભાવ પ્રગટ થતો નથી, શુદ્ધ આત્માનો જીવ તત્વને જાણતો નથી. આશ્રવને જાણે, કર્મને જાણે, અજીવને જાણે, તો એનાથી ભિન્ન જુદો જીવ તત્વ છે. જ્ઞાનને આવ્યું હોય ભગવાન આત્મા. આ પગાયા તેની પહેલા દ્રષ્ટાંત આપ્યો, ફરીથી દ્રષ્ટાંત આપો, ખ્યાલ આવી જાય. દરેક છ દ્રવ્ય ભગવાને કયા છે? પ્રસન્નભાઈ, છ દ્રવ્ય અનંતાજીવ, અનંતારૂપ દુર્ગલ પરમાણુ, એક ધર્માસ્તિકા, એક ધર્માસ્તિકા, એક આકાશ અને અસંખ્યા કારણ, એવા છ દ્રવ્ય ભગવાને કયા. એમાં આ જે જીવ દ્રવ્ય છે એ સામાન્ય વિશેષાત્મક છે. છે તો છે પદાર્થ સામાન્ય વિશેષાત્મક. સામાન્ય એટલે શું? કે અનંત ગુણનો પિંડ તેને સામાન્ય કહેવાય અને એની વર્તમાન પરિસ્થિતિ અવસ્થા તેને તેનું વિશેષ કહેવાય. એમ સામાન્ય વિશેષ, જેમ સોનું સામાન્ય છે અને એના ઘાટ થાય, પર્યાય થાય, દશા થાય, હાલત થાય, એને સોનાનું વિશેષ કહેવાય. એમ દરેક પદાર્થ સામાન્ય વિશેષાત્મક છે. હવે એને અનાદિકાળથી વિશેષનો લક્ષ છે, વિશેષને આત્મા માને છે, પર્યાય જોવે છે, પર્યાય દેખાય છે, ક્રોધ જણાય છે, પણ ક્રોધથી બિન જીવ તત્વ જણાતો નથી. ક્રોધ જણાય પણ ક્રોધ તે આશ્રવ તત્વ છે અને આશ્રવથી ભગવાન જીવ તત્વ બિન છે એ જીવને જાણતો નથી અને આશ્રવને જીવ માને છે. આશ્રવને જીવ માનવો એને મોહી, અજ્ઞાની, વિચારદૃષ્ટિ, પાપી કહેવામાં આવે. આ અહીંયા તો ભેદ જ્ઞાનનો પ્રકાર છે કે ઘઉંમાંથી કાંકરા કાઢવા છે અને ઘઉંને ગ્રહણ કરવા છે. ગ્રહણ કરવો ત્યાં સોનગઢના સંત ઉપર આક્ષેપ છે, જગતનો અજ્ઞાનીનો, કે કંઈ ત્યાગની વાત કરતા નથી. અરે પ્રભુ, આ વિખ્યાતનો ત્યાગ એ મોટામાં મોટો ત્યાગ છે. એને વિખ્યાતોને કાયમ રાખી અને રાગને અસાયની મનતા કરીને કોઈ માન્યું નવમી ગ્રેવેટમાં ગયો. બહુ કોઈને પહેરા કુલથી શુભ દેહ માનવનો ગયો તો એ અરે ભવ ચક્રનો આંટો નહીં. આ છે ને એ કર્મનો બંધ તો અનાદિકાળથી થાય છે. શુભાશુભ ભાવ અનાદિકાળથી થાય છે. એ શુભાશુભ ભાવના નિમિત્તે કર્મનો બંધ થાય છે. પણ એ કર્મનો બંધ કેમ અટકે એની વિધિને કળા બતાવવામાં આવે છે. એ જાણ્યું નથી કર્મનો બંધ કેમ અટકે અને શુભાશુભ ભાવ કેમ અટકે અને મોહનો અભાવ કેમ થાય દશામાંથી, એ વાત એને સાંભળી નથી. ખરેખર પાણી અગ્નિના નિમિત્તે ઉષ્ણ થયું, પણ કહેવાય કે પાણી ઊંધું થયું છે. ખરેખર પાણી તો શીતળ છે, ઉષ્ણતા તો અગ્નિનો ધર્મ છે. પાણીનો ધર્મ ઉષ્ણતા નથી. હવે જો પાણીએ પોતાનો શીતળ સ્વભાવ છોડ્યો નથી, ઉષ્ણ થઈ પર્યાયમાં અવસ્થામાં, પણ એનો મૂળ સ્વભાવ, ઓરિજિનલ સ્વભાવ, ત્રિકાળ સ્વભાવ, શીતળતા એને છોડી નથી. જ્યાં આમ અગ્નિથી છૂટું પડીને પાણી આમ એમને પડ્યું છે, બરફની જરૂર નથી, એની મેળે મેળે ઉષ્ણતાનો અભાવ અને શીતળ પર્યાય પ્રગટ થાય છે. એ શીતળ પર્યાય આવી ક્યાંથી? બરફ તો મૂકવો નથી કે એ જે શક્તિરૂપ શીતળતા હતી એ વ્યક્ત અવસ્થા પ્રગટ થાય છે. માટે એક પદાર્થના બે પડખાં છે. આ જૈન મતમાં આવ્યા પછી પણ કોઈને ખબર નથી, થોડાને ખબર છે કે આત્મા એક અને એના પડખાં બે, એક સામાન્ય પડખું ને એક વિશેષ પડખું, એક ટકતું અને એક ટળતું. શાસ્ત્રીય ભાષાએ એને ઉત્પાદય ધ્રુવોત્તમ સત કહેવાય છે. ધ્રુવ છે આત્મા, તેનો તે ટકતો 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 ટકતો, નિગોદમાં હતો તે મનુષ્યમાં ને મનુષ્યમાં હતો તે દેવમાં, તેનો તે આત્મા સિદ્ધમાં, એ ટકતો આત્મા, તેનો તે પર્યાય પડતી. નિગોદની પર્યાય ગઈ, મનુષ્ય પર્યાય આવી, મનુષ્ય પર્યાય ગઈ, દેવની પર્યાય આવી, દેવની પર્યાય ગઈ, પાછા મનુષ્ય તેને સિદ્ધ થઈ ગયો. એ પરિણામે પલટે છે અને વસ્તુ તો એમને એમ ટકે, ટકીને પલટવું એ વસ્તુનો સ્વભાવ છે. સહી પદાર્થો હો, આ સાયન્ટિસ્ટોએ સિદ્ધ કર્યું. ઇંગ્લિશમાં એક એને શબ્દ છે કે ચેન્જ ન થાય, મૂળ વસ્તુ એ ચેન્જ ન થાય. એમ કે ઇંગ્લિશમાં એક વાક્ય મને યાદ નથી,
રાખે છે.
હા, એ અવસ્થા પણ તે છે, વસ્તુ તો એમને પીએ છે, સોનું એમને પીએ છે, અને ઘાટલો પલટે છે. આ એક જૈન દર્શનની વિશેષતા છે, સર્વજ્ઞ ભગવાને કહેલી વાત છે, ત્રણલોકના નાશની વાત છે. જેને કેવળ જ્ઞાન થયું છે એ કેવળી પ્રભુએ એક સમયમાં સો ને સો લોકોને જાણે છે, એવા પરમાત્મા ફરમાવે છે દિવ્યધ્વનિ દ્વારા. અને ગૌતમ ગણધરાદી જીલી અને શાસ્ત્રોની રચના પરંપરામાં આવ્યું છે. એ કહે છે કે તને કર્મનો બંધ થાય છે અમને ખબર છે, પણ કર્મથી છૂટાય કેમ એ તને ખબર નથી. શીખવા જેવું કર્મનો બંધ કેમ થાય છે એ તો શીખીને આવ્યો છે, પણ કર્મના બંધનો અભાવ કેમ થાય એની તને ખબર નથી. એ નવી વાત શીખવા જેવી છે, એ બતાવવું છે. આ સહી છે. મૂળ દ્રવ્યાનિયમ શાસ્ત્રનો અભ્યાસ નહીં, વેદ જ્ઞાનની પ્રક્રિયા નહીં, વેદ જ્ઞાન વિના અભેદનો અનુભવ થઈ શકે નહીં. વળી શુદ્ધ જીવાસ્તિકાય નહીં, અશુભ પરિણતિનો અભાવ હોવાથી પાપના પરિણામનો સ્વભાવમાં અભાવ છે. પાપના પરિણામ હિંસા દોષ ચોરીના પરિણામ પર્યાયમાં અવસ્થામાં દશામાં હાલતમાં થાય છે, પણ એ સ્વભાવમાં નથી છે ને નથી છે ક્યાં છે ને નથી ક્યાં છે. છે તો પર્યાયમાં છે, પણ દ્રેવ સ્વભાવમાં એ નથી. આ વેદજ્ઞાનની કળાની વિધિ છે. કર્મનો બંધ કેમ અટકે, કર્મનો જે આશ્રવ થાય છે એ કેમ અટકે, દ્રવ્ય આશ્રવ કેમ અટકે, ભાવ આશ્રવ કેમ અટકે, ભાવસુવર કેમ થાય, ભાવસુવરપૂર્વક ભાવ નિંદ્રા કેમ થાય, અને ભાવ નિંદ્રાપૂર્વક ભાવમુખ કેમ થાય, એની વાત અહીંયા ચાલે છે. વળી શુદ્ધ દિવાસથી કાંઈ નહીં, થોડા દિવસ તો સાંભળે ને તો બેસી જાય એવું છે. પોતાના આત્માની વાત છે, અને આ સર્વજ્ઞ ભગવાને કહેલી છે, કોઈના ઘરની વાત નથી. 2000 વર્ષ પહેલા એક સમર્થ આચાર્ય કૃષ્ણાચાર્ય ગયા મદ્રાસથી 80 માઇલ દૂર એક ગોંડો હિલ છે, ત્યાં એની તપોભૂમિ છે, અત્યારે અહીંયા પગલા પણ છે. એ બાગજી ક્ષેત્રમાં એમને કોઈ મિત્ર પૂર્વ ભવનો દેવ લઈ ગયેલા, અને ત્યાં 8 દિવસ રહ્યા હતા. શ્રીમદ ભગવાન પાસેથી આવી અને શાસ્ત્ર લખ્યા. આ શ્રવણ બિલકુલા ના પાળ ઉપર શિલાલેખો છે, આના બધા શિલાલેખો છે. એવા સમર્થાચાર્ય ની ગયા, જેનું નામ ત્રીજું છે, મંગલમ ભગવાન વિરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદુંદ્રાલય. એનું ત્રીજું નામ પરંપરામાં એવા સમર્થાચાર્ય ભગવાન કહે છે કે તું કોણ છો એ તને ખબર નથી, તું પાપી નથી, તું પીંડવાળો નથી, તું કર્મના બંધવાળો નથી. ક્યારે કે ત્રણેકા, ક્યારે કે અત્યારે. પાપને પુણ્યના પરિણામથી જુદો જ્ઞાનમય તું છો. એ ક્યાં સુધી નજર ન જાય આત્મા સુધી ત્યાં સુધી ધર્મ સંવર નિજા નતા. આત્માનો અનુભવથી સંવરની દશા પ્રગટ થાય છે. શુદ્ધ જીવાસ્તિકાય ને અશુભ પરિણતિનો પાપના પરિણામનો અભાવ છે આત્મામાં. પર્યાયમાં પાપ છે, પણ દ્રવ્યમાં એ શું? આ દ્રવ્યને પર્યાય, દ્રવ્યને પર્યાય, દ્રવ્યને પર્યાય. એ અત્યારે બલુભાઈ વાત કરી કે હું ને ગોસરભાઈ બે જણા પ્રવેશિકામાંથી 40 પોઈન્ટ લેખા છે, તૈયાર થયા છે. શો ટાઈમ છે તમારો? કોઈને આવવું હોય તો આવે, એમાં શું તમે બે સાત જાય કરતા આવ્યા? બે થી ત્રણ નો ટાઈમ છે ભાઈની રૂમ ઉપર. ઈચ્છા એની જવાહરભાઈની, ઝવેરીભાઈની ઈચ્છા હતી કે મારે શીખવું છે. દ્રવ્ય શું, પર્યાય શું, ઉત્પાદ શું, વ્યય શું, ધ્રુવ શું, કંઈ ખબર અભ્યાસ નથી. અભ્યાસ નથી અને શબ્દનું જ્ઞાન હોય ને તો આ બધું સમજવું તેનું હોય. શબ્દનું જ્ઞાન જરૂરી છે.
શાસ્ત્રીય ભાષા તો
હા તો સમજ અમે પણ આજથી 45 વર્ષ પહેલા અમે ભણવા બેઠા ત્રિવેદન પર્યાય અમે ભણ્યા શીખ્યા છીએ. 1.5 વર્ષ સુધી અમે શીખ્યા છીએ. હું એમાં ક્લાસમાં આપણે બાળક જ છીએ, આપણે કઈ ખરાબ નીકળ છીએ. એમાં ઉંમરનો કઈ સવાલ નથી. પોતાના માટે શીખવું છે ને, પોતાનું હિત કેમ થાય એ શીખવા માટે છે, કરવા માટે. આ એક સામાન્ય વિશેષ આત્માનું પોતાનું સામાન્ય રૂપ છે ને વિશેષ રૂપ છે. બે પડખાઓ એક આત્મા છે એ બહુ થોડા દિવસ થાય છે. જામનગરમાં 6 વર્ષ પહેલા ગયો ત્યારે સામાન્ય વિશેષની વાત કરી. આ લોકો કે છે આ વસ્તુ તો અમને ખબર જ નથી. અંધારામાં એમાં સ્ટડી સર્કલમાં દિનેશભાઈનું મુંબઈમાં ચાલે છે, એમાં વ્યાખ્યાન માટે દર વખત બોલાવે છે. હું તો નથી જાતો ના પડે. એક વખત કોઈ મુંબઈમાં હતો ત્યારે ગયો ત્યારે સામાન્ય વિશે બે પડખા છે, એક પડખું મલિન છે અને બીજું પડખું પવિત્ર છે. એટલે 100 ટકા મલિન છે, ભૂંદને પાપથી મલિન થયેલું પડખું પર્યાયનું પડખું. ગબરું મલિન છે કે હા, ગબરું મલિન નથી કે નથી, ગબરું સફેદ છે કે સફેદ છે, મેલું હો આમ દેખાય મેલું, હા હા ગબરું તો સફેદ દેખાય મને, મેલું કપડું મેલું દેખાતું નથી પણ સફેદ દેખાય છે, દ્રષ્ટિ ફેરે ફેર છે. માતાને બેનને કહો કે ભાઈ તમે આ કપડું ધોવાની મેળ શું કામ કરો કે કપડું સફેદ છે. પુરુષ કે કપડું મેલું છે કે મેલું નથી. મેલનારનો તો સહયોગ છે, સહયોગ તો હમણાં લ્યો થઈ જશે અને કપડું સફેદ થશે. એમ વર્તમાનમાં પુણ્યને પાપના પરિણામ અજ્ઞાન મોહ રાગ ભેદ મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન મિથ્યા ચારિત્ર એ બધું પરિણામમાં છે, પરિણામમાં છે. પણ પરિણામમાં છે ત્યારે જીવ તત્વમાં નથી, આશ્રમમાં છે. પણ જીવમાં એ મલિનતા આશ્રમની છે, મલિનતા જીવની. જીવ તો પવિત્ર પરમાત્મા બિરાજમાન છે. અત્યારે દ્રષ્ટિ દે તો ખબર પડે કે કેમ દેખાતો નથી કે તું દેખતો નથી, કેમ દેખાતો નથી કે તું દેખતો નથી. ગભરો એક વખત એવું બન્યું ચતુરીશભાઈ કે પાણી એકદમ ઉકળતું હતું, પાણી અગ્નિ ને ઉકળતું હતું, પાણી ધોળા નીકળે અગિયા પડે. એક ભાઈ એવા આ પાણી કઈ શબ્દો છે કે ક્યાં જાવ છે આવો છે ઠેકાણ હોય કે નહીં છે કે નહીં પૂછ્યું. આ પછી તો એને જરા જગા આ એ શીતળ શીતળ સ્વભાવ છે એનો. સ્વભાવ બોલે હો પાછું બોલે હતું. હા પર્યાયનું જ્ઞાન છે એને ખબર છે, પણ એને ગૌણ કરીને એને સ્વભાવની સમજ દઈને કહે છે આ હા પાણી શીતળ શીતળ ભાઈ શીતળ છે. તો કે ક્યાંય ગામથી આવો છો ભાઈ, કઈ ફેરફાર નથી ને કે નાનથી ફેરફાર નથી ભાઈ. તું જે પર્યાયથી જુઓ છો અને અમે એના સ્વભાવથી જોઈએ છો, મારાને તારા વચ્ચે આટલો તફાવત છે. અજ્ઞાની આત્માને પરિણામથી જુએ છે તો પરિણામ દુઃખી દુઃખી દુઃખ છે, તો આત્મા દુઃખી પાસે. અને જ્ઞાની એ દુઃખના પરિણામને ગૌણ કરી એના સ્વભાવને જોતા આત્મા સુખમય છે એમ એને પાસે. આ જ્ઞાની ને અજ્ઞાની વચ્ચે આ જોવા જોવામાં એ છે. એ બિલાડી ઉંદરને પકડે અને બિલાડી બચ્ચાને પણ પકડ પકડ મેં છે. એ અજ્ઞાની પર્યાયને જોવે છે, દશાને જોઈએ, ઝાલકને જોવે છે. મનુષ્ય જો ને આત્મા મનુષ્ય છે, આત્મા મનુષ્ય ન હો, આત્મા તો ચિદાનંદ આત્મા અંદરમાં જીવ તત્વ શુદ્ધ બેહદ શુદ્ધ ભરેલું છે. શુદ્ધને
દેખે છે અને શુદ્ધ મળે છે,
શુદ્ધને દેખે અને શુદ્ધની પ્રાપ્તિ થાય, અને આત્મા અશુદ્ધને દેખે તેને અશુદ્ધની પ્રાપ્તિ શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મા મેળવે, અણશુદ્ધ જાણે આત્માને તે અણશુદ્ધ આત્મા મેળવે. આવો એક શાસ્ત્રનો શ્લોક છે. અશુભ પ્રવૃત્તિનો અભાવ હોવાથી ન સમજાય એટલે પ્રશ્ન ઉઠે, એ વ્યાજી છે. આ કંઈ સાધારણ વાત નથી. અગ્રે પદ અને બ્રહ્મ ઉદ્દેશ એમ કંઈ ગરીબમાં સમજાય એમ નથી. એનો ખૂબ સત્સમાગમ, પરિચય, વિચાર, ચિંતન થાય ત્યારે ઉકેલ આવે. અશુભ પ્રવૃત્તિનો અભાવ હોવાથી અશુભ કર્મ નથી, અસાતા વેદની એનું કર્મ બંધાણું નથી. અસાતા વેદનું કર્મ આત્માએ બાંધ્યું નથી, બંધાણું છે પણ બાંધ્યું નથી. શું કહ્યું? અત્યારે સાતા વેદની અસાતા વેદનો કર્મનો બંધ છે, બંધ થયો છે, પણ આત્માએ બાંધ્યો નથી કર્મને. એ કર્મને બાંધનાર બીજી ચીજ છે. ઉપાદાનપણે બાંધતો નથી અને નિમિત્તપણે પણ માનતો નથી. અલૌકિક ઝીણી સૂક્ષ્મ વાત છે. વાત છે ઝીણી, લોઢા કાપે ઝીણી, આવી વાત છે. કર્મનો 8 પ્રકારના કર્મનો બંધ છે અત્યારે. નાનાવણ, પ્રશ્નાવણ, વેદની, મોહની, આયુ, નામ, ગોત્રને અંતરાય. તમે કર્મને માનો છો, 8 કર્મના નામ તો લીધા. ન માનતા હોય તો નામ ક્યાંથી અમને આવડે? એના ખાતીને ગાતી બે ભેદ છે. એની ઉત્તર કર્મની પ્રકૃતિ 148 છે. કર્મથી બંધાયેલો છે પણ આત્મા એક કર્મ બાંધા નથી. એ આત્મા ઉપાધિ છે. એ ઉપચાર, એ ઉપચારનો વ્યવહાર છે. એ વ્યવહાર એક વ્યવહારનું કથન અને એક નિશ્ચયનું કથન. જીનાગમ છે, જીનાગમ જીનાગમ જીનેન્દ્ર ભગવાનની જે વાણી છે ને એ દ્વિનયાસિત છે. બે નૈતિક કથન ચાલે, કોઈ વખતે વ્યવહાર નૈતિક કથન કરે અને કોઈ વખતે નિશ્ચય નૈતિક કથન આવે. તો વ્યવહારનું કથન છે એ ઉપચાર છે એમ સમજવું જોઈએ, અને નિશ્ચયનું કથન છે યથાર્થ છે એમ સમજીને એને ગ્રહણ કરવું જોઈએ. કથનની પદ્ધતિના બે પ્રકાર છે. આત્મા એ કર્મ માન્યું, આત્મા કર્મ છોડે છે, આત્મા કર્મને ભોગવે છે, એ બધા વ્યવહારનીના કથનો છે. વ્યવહારનીના કથનો એ જાણવા યોગ છે અને નિશ્ચયના કથન આદરવા યોગ છે. બે નહીં છે. કર્મ બંધાણું છે, ભાષા ફરી ગઈ. કર્મ બંધાણું છે પણ જીવ માન્યું. જીવ કર્મને બાંધે તો કર્મથી મુકાય નહીં. જીવ જો કર્મને બાંધે તો કોઈ કાળે કર્મથી મુકાઈને મુક્તિ થાય નહીં, અને કર્મ બંધાયા વિના પણ રહેતો નથી અને આત્મા બાંધતો પણ નથી. આ અંદરની વાતો, આ સોનમની ગાથા આપણે ચાલીથી સોનમની અહીંયા ચાલીથી સુધી આપણે શિબિરમાં અને એ પછી અહીંયા આવી અને શેઠીજીએ માગણી કરી. પ્રસન્નકુમાર શેઠી જયપુરમાં ના છે, કરોડપતિ માણસ છે, હીરાના વેપારી અહીંયા આવ્યા હતા, રહી ગયા તમે નો થાય પાછા આવવાના બહુ ઊંચી વાત નહીં. એને માગણી કરી સોનું બની ગયા સૂક્ષ્મતા કે ભગવાન આત્મા કર્મને બાંધતો નથી. પૂર્વે બાંધતા નથી, વર્તમાન કર્મ બંધાય છે ને બાંધતો નથી. વર્તમાન સમયે સમયે કર્મ બંધાય હો, કોઈ કે કર્મ બંધાતો નથી તો ખોટો, અને આત્મા કર્મને બાંધે તોય ભાવ ખોટો. અલૌકિક વાત છે આ. અટપટી વાત જરા છે. કર્મ બંધાય છે હકીકત છે. અજ્ઞાનીને સમયે સમયે જગતની અંતર્ભૂત ઉત્કર્ષ 70 કરોડાંકુરીના કર્મ બંધાય છે પણ જીવ માનતો નથી. એ જીવને જોયો નથી. જીવ કર્મને માનતો નથી એવા જીવને જીવે જોયો. જીવ કર્મને માને છે એમ માનીને અશુદ્ધ જીવને એ જીવ માને છે એનું અજ્ઞાન છે. જરા શાંતિથી મધ્યસ્થ થઈ જરા વિચારે તો બેસી જાય. ન બેસે એવી વાત નથી. થોડીક વાર લાગે, થોડીક ક્ષમતા રાખવી જોઈએ. થોડીક ક્ષમતા રાખવી જોઈએ. કેમ કે નવી વાત છે,
ગોઠવવું
પડે, ગોઠવું પડે. અશુભ પ્રણતિનો અભાવ હોવાથી અહીંયા તો દેવલાલીમાં તો અમે અમારા સ્વાધ્યાય માટે આવ્યા છીએ એટલે સૂક્ષ્મ ગાથાઓ અમે નહીં, સમજી ગયા? સૂક્ષ્મ ગાથા. અશુભ પ્રણતિનો અભાવ હોવાથી અશુભ કર્મ નથી, અશુભ કર્મનો અભાવ હોવાથી દુઃખ નથી. આ આત્મા દુઃખી થતો નથી, પર્યાયમાં દુઃખ છે પણ એ દુઃખને આત્મા ભોગવતો નથી. દુઃખ છે તો કહા, દુઃખને ભોગવે છે કહા, કોણ ભોગવે છે? કે અનાત્મા ભોગવે છે. પર્યાય દુઃખને ભોગવે છે, દ્રવ સ્વભાવ દુઃખને ભોગતા નથી. દુઃખને ભોગવે તો દુઃખ હોય થઈ જાય આત્મા, તો કોઈથી દુઃખની નિવૃત્તિ ન થાય. દુઃખના સ્થાને સુખ પ્રગટ ન થાય. ન્યાયથી મુક્તિથી આગમથી અંધશ્રદ્ધા દુઃખશે નથી. આયા વાર્સોમાં આચાર્ય ભગવાને એક ગાથા મૂકી, અમે તમને શુદ્ધાત્માના સૌથી વાત કરશું પણ તમે તમારા અનુભવથી પ્રમાણ કરજો, અમારા કહેવાથી નહીં. અમે તો કહીએ કે આ આત્મા ફટકડીને કહેશું કે આ સાકર છે બજારમાં 10 રૂપિયા કિલો, અમારા 4 રૂપિયા કિલોનો ભાવ તો લઈએ, જીભ ઉપર મૂકી વિના તો છેતરાઈ જાય, અને જીભ ઉપર મૂકે તો છેતરાય નહીં. અને સાકર હાથમાં લઈને અમે કહીએ છીએ કે આ સાકર છે, બોલો કે ભાઈ સાકર છે તમારી વાત સાચી, પણ હું એમને પૈસા નહીં આપું. તો કે કેમ પૈસા આપી? તો કે જીભ ઉપર મૂકું. બહુ સરસ તારી વાત, બુદ્ધિ ઉપર અનુભવથી પ્રમાણ. અમે કઈ સાકર છે, અમે કઈ કે શુદ્ધાત્મા છે તો અનુભવ કરી નથી પ્રમાણ કરજે. અમારા કહેવાથી માની સમર્થાચારી કે જો અમારા કહેવાથી આજ આપીશ તો કાલ તને બીજો છઠ મળશે, અને એની આપવાની હાયા આપવાની. હાયા પાડવાનો ધર્મ નથી, હાયા પાડવાનો ધર્મ નથી, આ તો પરીક્ષા કરીને અપનાવવા જેવો ધર્મ છે. સાંભળો, એક દાખલો. બજારમાંથી ચોખા લઈ આવ્યા અને છેતરાઈ ગયા. 2 કિલો ચોખા લીધા, છેતરાઈ ગયા. રાંધા કામ ખરાબ વાસ ને ખીચડા જેવો થઈ જાય તો છેતરાઈ ગયા તો 2 કિલો ના કિસ્સા જાય કે વધારે તો જતા કાંઈ નહીં, 2 કિલો બીજા કાલ લીધા એટલી છેતરામણ થઈ. હવે કીરા લગ્ન, એને લગ્ન કીરા તો કામ કર્યા ને આનું કોણ નહીં, પુરુષ ને કામ પુરુષ ને બહેરોનું કોણ નહીં, બેમાંથી કોઈનો વાંક કાઢતો નથી. સમજી ગયા? બેમાંથી કોઈને અનુકૂળ, કોઈને કોઈ વખતે આ અનુકૂળ ન હોય, કોઈને આ વખતે આ અનુકૂળ ન હોય. તો શું બગડે? એક ભાવ બગડે, વધારે તો ભાવ બગડે. અત્યારે તો અમે છૂટાછરા કરે છે, આપણે છૂટાછરાની વાત નથી કરી, પણ એક ભાવ બગડે. પણ ધર્મની બાબતનો પરીક્ષા ન કરી તો હવે ભાવ બગડી જાય. ગેટ કે રસની પર્યાયનો કાળ 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય 25 ઇન્દ્રિય સંગની અસંગી, એને ત્રસ જીવ કહેવાય. 1 ઇન્દ્રિયને સ્થાવર કહેવાય. એ ત્રસની પર્યાયનો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 2000 સાગર છે. 2000 સાગર જો 2000 સાગરમાં ધર્મ ન પીરો તો સીધો નિગોદમાં જાય. પાછો ઘેરે મનુષ્યો મળશે કંઈ ખબર? માટે ધર્મની બાબતમાં પરીક્ષા કરવી, ઓમાં પરીક્ષા કરી પણ ક્ષેત્રાણો તો કાંઈ માફ છે, એક ભવ બગડે ચલાવી લેશે. બીજું શું થાય? અગાઉના કાળમાં ચલાવી લેતા હતા, હવે તો પણ એક જ ભાવ બગડે ને. અને ધર્મ પરીક્ષા કર્યા વગર અપનાવ્યો, ધર્મની બાબતમાં ચકાસણી કરવી. હા, એ સોનગઢના સંત કે છે માનવું નહીં, કે છે સાચું છે કે ખોટું પરીક્ષા કરવી. આચાર્ય ભગવાન કે છે સાચું છે ખોટું, અહીંયા પરીક્ષા થઈ શકે છે. સંઘની પચીંદી મનુષ્ય છે, હિતાહિતનો વિચાર કરી શકે છે. શું હિતરૂપ છે, શું હિતરૂપ છે વિચાર કરવાની શક્તિ તો છે. માટે વિચાર કરીને એ ધર્મનો અંગીકાર કરી અને વેદજ્ઞાન કરીને આત્માનો અનુભવ
પાપથી કે મુક્તિ મેળવી
એનો અર્થ છે. પાપ કરતા તો આવડે છે.
જડ કરું ચેતન બંધ.